જોવાની ઈચ્છા આત્માને આકુળતા ઉત્પન્ન કરનાર તથા અશુભ પરિણામનું કારણ છે. તેથી જે પ્રાણી તેનું રૂપ જોવાને ઈચ્છે તેના હૃદયમાં નિવિકલ્પ સમાધિથી પ્રગટતી નિરાકુળતામય પરમાત્મા ભાવના કેવી રીતે હોઈ શકે? એક મેનમાં બે તરવાર રહી શકતી નથી. તેમ જ્યાં વિષય વિકાર છે ત્યાં ભ્રમ વિચાર ટકી શકતો નથી. બંનેમાં અરસપરસ વિરોધ છે. તેથી ભ્રમ વિદ્યા અને વિષય વિનોદ એક ચિત્તમાં સાથે રહી શકે નહીં. જેમ ભ્રમ વિચાર કે આત્મભાવથી અપૂર્વ આત્મશ્રેય સાધ્યું છે તેને વિષય વિકારને તજી દઈ એક શુદ્ધ સહજાત્મરૂપ બ્રહ્મમાં ચર્યા રમણતા માટે એક તુંહી તુંહી બ્રાહ્મી વેદના સ્વાનુભવ અમૃતરસના આહલાદ માટે પોતાના ચિત્તને બીજી સર્વ વાસનાથી રહિત શુદ્ધ નિર્મળ કરવું જોઈએ. આ કથામાં કહે છે કે જે પુરુષના મનમાં સ્ત્રી રમણ કરે છે, સ્ત્રીના રૂપ જોવાની જેને ઈચ્છા છે, જેનો આત્માને આકુળ વ્યાકુળ ઉત્પન્ન જે આત્માને આકુળતા ઉત્પન્ન કરનાર અશુભ પરિણામનું કારણ છે, તેના હૃદયમાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટતી ક્યાંથી હોય? અને જ્યાં વિષય વિકાર છે ત્યાં ભ્રમ વિચાર ટકી શકતો નથી. અને તે એક મેનમાં બે તરવાર તો રહી શકે જ નહીં. એટલે તેથી ભ્રમ વિદ્યા અને વિષય વિનોદ એક સાથે એક ચિત્તમાં રહી શકે નહીં. અને આત્મશ્રેય સાધવા તેણે વિષય વિકારને ત્યજી દઈ એક શુદ્ધાત્મા રૂપ બ્રહ્મમાં રહેવું જોઈએ.
બરોબર, શું વાત છે. એટલે બે જે પરસ્પર વિરોધી ભાવ છે, જેને આત્માની વાત આત્માનું ધ્યાન કરવું છે એ બ્રહ્મ વિદ્યા છે, અને સંસારના વિષયોનું ચિંતન છે એ વિષય વાસના છે. ચિત્તમાં વિષય વાસના અને બ્રહ્મ વિદ્યા આ બે સાથે રહી શકે? આ પરસ્પર વિરોધી ભાવ છે. એટલે અહીંયા કહ્યું છે કે એટલે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય? વાત ફરી ફરીને કહે છે કે શુદ્ધાત્માની પ્રાપ્તિ ધ્યાનથી થાય, પણ એ ધ્યાન નિર્મળ ચિત્તથી થવું જોઈએ. ચિત્તમાં બીજા વિષયો હોય, બીજા વિકલ્પો હોય, બીજી ચિંતાઓ સંસાર સંબંધી હોય, વિષયો સંબંધી હોય, ભોગ સંબંધી હોય, લૌકિક સુખ સંબંધી હોય, તો ત્યારે એ પરમાત્માનું બ્રહ્મનું ચિંતન કરે કેવી રીતે? વિજ્ઞાનનો સિદ્ધાંત એમ કહે છે કે ઉપયોગ એક સમયે એક જ વિષયમાં સ્થિર રહી શકે, બેમાં ન હોઈ શકે. હવે જેને પરમાત્માનું ધ્યાન કરવું છે, પરમાત્માનું ધ્યાન કરવું છે, શુદ્ધાત્માનું ધ્યાન કરવું છે, એને તે સમયે એના ચિત્તની અવસ્થા કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ. એટલે વિષય વાસનાથી ચિત્ત રહિત થવું જોઈએ. એ રહિત ચિત્ત, વિષય વાસનાથી રહિત ચિત્ત થાય કેવી રીતે? ધ્યાનમાં બેસતા પહેલા, શુદ્ધાત્માનું ચિંતન કરતા પહેલા, પરમાત્માનું ચિંતન કરતા પહેલા આ ચિત્તથી જ કરવું છે. આ ચિત્તને પહેલા ચોખ્ખું કરવાનું છે, આ ચિત્તને નિર્મળ કરવું છે. એક કરીને પછી કર, નહીં તો એ પરમાત્માનું ચિંતન થઈ શકશે નહીં. કેમ કે બાકીના વિષયો જે છે એ આકુળતા ઉત્પન્ન કરે છે, અને આકુળતા ઉત્પન્ન કરે ત્યારે તને બ્રહ્મ વિદ્યામાં તારી લીનતા થાય કેવી રીતે? ખ્યાલ આવે છે? એક સાથે બે વિષયમાં ચિત્ત પ્રયોગ કરી શકતું નથી, ઉપયોગ રાખી શકતું નથી. મુશ્કેલી આપણે એ બને છે કે આપણે જ્યારે પરમાર્થની ચિંતા કરીએ છીએ ત્યારે સંસાર ભૂલાતો નથી. આ મનની અવસ્થા, ચિત્તની અવસ્થા અને નિગ્રહ કહીએ છીએ. નિગ્રહ કરતા આવડવું જોઈએ કે થોડો વખત એ વસ્તુને બાજુ ઉપર રાખી દેવાની. એના બે ઉપાય થાય. એક તો વૈરાગ્ય હોય સંસારના સુખો પ્રત્યે, સંસારના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય હોય. સંસારનો તરફનો વૈરાગ્ય, ઉદાસીનતા, એનું ચિત્ત જલ્દી નિર્મળ થાય, જલ્દી ચોખ્ખું થાય. એ જ્યારે પરમાર્થની વાત કરવા બેસે ત્યારે એને કોઈ વસ્તુ સતાવે નહીં. કારણ કે એને ઉદાસીનતાનો ભાવ છે, વૈરાગ્યનો ભાવ છે, આ ભાવ છે. એટલે એ માટે બીજો પ્રયોગ એ કહે છે કે સંસારની અંદર જ જેમ આપણે એક કામની અંદર ચિત્ત લગાવે તે બીજા 50 કામનું આપણે કેમ ભૂલી જઈએ છીએ, કારણ કે એમાં રસ ઘણો છે. પૈસા કમાવામાં હોય ત્યારે ખાવા પીવાનું ભૂલાઈ જાય છે. એવી રીતે કંઈ માન પ્રતિષ્ઠાનો વિષય ચાલતો હોય ત્યારે બાકીનું બધું ભૂલાઈ જાય છે. એ ભૂલાઈ શકે છે. જો એક વિષયમાં અતિ લીનતા હોય, પરમ પ્રેમ હોય, એમ પરમાત્માનું ધ્યાન, પરમાર્થની સાધના કરતી વખતે જો એમાં ખરેખર પ્રેમ હોય તો પણ સંસારની વાતો ગૌણ થઈ શકે છે. વૈરાગ્ય કદાચ ન આવ્યો હોય પણ ગૌણતા થઈ શકે. ગૌણતા કરવા માટે શું જોઈએ? પ્રેમ, રુચિ. કેના તરફ? પરમાર્થ તરફ. કે ભાઈ આ બધું તો કરીએ છીએ, ભલે એના તરફ વૈરાગ્ય ત્યાગ નથી પણ આના તરફ વધુ પ્રેમ છે. તો જેના તરફ વધુ પ્રેમ હોય, જેના તરફ વધુ ઝુકાવ હોય, લાગણી હોય, તો ત્યારે બાકીનું ગૌણ થઈ શકે છે. તો એ ચિત્તને પજવી ન શકે. સંસારના વિષય, વાસનાઓ, તૃષ્ણાઓ, પદાર્થની ઈચ્છાઓ, એ પોતાને પરમાત્માનું ધ્યાન કરવામાં બાધારૂપ બની શકે નહીં. એટલે સૂત્ર એ છે, વિષયાસક્ત જીવોને પરમાત્માના દર્શન થતા નથી. એટલે જેનું ચિત્ત, જેનું મન સંસારિક વિષયોમાં જ ડૂબેલું છે, એ ગમે એટલું પદ્માસન વાળીને બેહે કે ગુફામાં જઈને બેહે, એ પરમાત્માનું ધ્યાન કરી શકતો નથી. કાં એને વૈરાગ્ય આવો પ્રબળ, અને કાં એને આના પ્રત્યે પ્રબળ પ્રેમ હોવો જોઈએ. સંસાર પ્રત્યે કાંક ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય અને પરમાત્મા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ, બેમાંથી એક સ્થિતિ જરૂરી છે. એટલે કૃપાળુદેવે એ સ્થિતિ મૂકી કે પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે. એકવાર તને આ પરમાત્મા પ્રત્યે, પ્રભુ પ્રત્યે પ્રેમ થાય, અને એને આનંદ ગંજીએ પ્રારંભ કીધો યોગ સાધનામાં ઋષભ જિનેશ્વર. સંસારના બધા સંબંધ છે પણ સૌથી શ્રેષ્ઠ સંબંધ મારો પ્રિયતમ કોણ? ઋષભ. મીરાએ કહ્યું બધા સંબંધો છે પણ મારો પ્રેમી કોણ? કૃષ્ણ. તો પરમ પ્રેમ જ્યાં છે ત્યાં બાકીનો ગૌણ થઈ જાય. કાં તો આપણને શુદ્ધાત્માના ધ્યાન ઉપર હજુ પૂર્ણપણે જિજ્ઞાસા, ઝૂરણા જાગી નથી, અને કાં તો સંસારના પદાર્થો પ્રત્યે એટલી બધી વિષય વાસનાઓનું જોર છે કે આમાં આપણને પ્રવેશ કરવા દેતી નથી. જ્ઞાની એમ કે છે 121મી ગાથામાં કે બે સાથે નહીં ચાલે. આ તર્કનો વિષય નથી. ચોટ લાગી એટલે આ સમજવાનું એ છે કે કેમ આમ થતું નથી. તો કે જો બે વસ્તુ સાથે નહીં થાય, આ સમજી લે. અમે તને કહીએ છીએ કે નિસંદેહ સંશય વિના થાય, પણ આ બધું બતાવે છે. ભૂલ ક્યાં થાય એ આપણને ખ્યાલ આવે કે ઘણીવાર બે ઘોડે ચડવું અથવા બે નાવમાં સવાર થવું આ બની શકે નહીં. કાં તો તને અહીંયા વૈરાગ્ય હોવું જોઈએ, અને કાં આના તરફ પરમ પ્રેમ હોવો જોઈએ. ભલે સંસાર એ ગમે છે પણ આ વધારે ગમે છે, આ તો એ નથી. અને ખરેખર શું બને છે? અરે સંસાર વધારે ગમે છે. જો એ આકર્ષણ આવી જાય તો આ બાજુ મૂકી દે, વાર ન લાગે, કાચી મિનિટ ન લાગે. બરોબર છે? એ બેઠો હોય કે માળા કરવા બેસવું છે, સ્વાધ્યાય કરવા બેસવું છે, અને એક ફોન આવે અને ઓલો કે આટલી વાત છે, આવો, લાભની વાત છે. એ થાય ન થાય ની વાત જ નથી. પેલા તો આ તો છોડી દે, આને છોડતા કેટલી વારી ગયો. એ એમ કે નહીં બની શકે, અત્યારે લાખ રૂપિયા મળે તો એ નહીં બની શકે. પેથળ શાહ સવારે પ્રભુ પૂજામાં બેસે અને રાજાનો મંત્રી, અને રાજાને અચાનક કામ પડ્યું, તેડવા મોકલા સેનાપતિનો દૂત આવ્યો. એના પત્નીએ કહ્યું કે અત્યારે એમને અમે વિક્ષેપ કરી શકીએ, એ કાંઈ ન થાય. ઓલાએ કીધું તો રાજાનો પિત્તો ગયો, કેમ ચાલે એ? તો એ રાજા સ્વયં આવે છે. પેથળ શાહ એની સાથે સહમત થતા નથી અને એને કહ્યું કે તમે કહો તો મંત્રીપદ રાખું, અને તમે કહો તો તમારું મંત્રીપદ તમે મારી સાથે અત્યારે લઈ જાઓ પાછું. મારી સવારની પૂજાના સમયે બહારનું કોઈ કામ ગમે તેવું કેમ ન હોય એને સ્થાન નથી. પેથળ શાહનું ચરિત્ર તો વાંચ્યું છે ને. એક સાદી વાત કે હું જ્યારે મારા પ્રભુના કામમાં છું ત્યારે સંસારનું કામ ગૌણ છે. મને હજી ભલે વૈરાગ્ય નથી, મેં છોડ્યો નથી, પણ ગૌણ છે એટલું તો નક્કી છે. આપણી ભૂમિકા આટલી પણ થાય છે? ખૂબ વિચારવું. બહુ આપણા મનની અંદર હોય છે, બહુ કરું છું ને, આમ કરું છું ને, તેમ કરું છું ને. ક્યારેક વિચાર કરો કે બે વચનની પસંદગી આવે છે ત્યારે આપણે વલણ ક્યાં છે, આપણી પસંદગી ક્યાં છે? જો એ હોય કે ના સંસાર એની પ્રાધાન્યતા છે, તો પછી તને પરમાત્માના દર્શન ન થાય એમાં તું જ્ઞાનીને પૂછપુછ શું કરસ? ન જ થાય. કેમ કે વિષયોમાં રહેલું ચિત્ત શુદ્ધાત્માનું ચિંતન કરી શકતું નથી. આ સાદી સીધી વાત. તો ચિત્તનો નિરોધ કરવો પડે. એટલે પતંજલિએ જે યોગ દર્શન આપ્યું એનું સૂત્ર આપ્યું, ચિત્ત વૃત્તિ નિરોધ સ યોગ. ચિત્તની વૃત્તિનો નિરોધ કરવો, વૃત્તિઓ આવે અટકાવી દેવી, થોભાવી દેવી. નહીં, આટલું સામર્થ્ય તો આવે ને. સંપૂર્ણ અહીંયા છોડ્યું નથી અને અહીંયા હજુ સંપૂર્ણ પ્રાપ્ત થયું નથી, પણ પ્રાયોરિટી શું? આ તો મુમુક્ષુ સાધક બધું કેવડાવવું છે અને પ્રાયોરિટીમાં જરાય નહીં. પ્રાયોરિટી તો પાછો સંસારનો પ્રસંગ હોય તો એને. નાના નાના પ્રસંગ ઘણીવાર સંસારમાં તો એવું બને કે ખૂબ એવા ઉદયગત પ્રસંગ પણ આવે, પણ પોતાની ઈચ્છા ક્યાં છે એનું માપ લેવાનું છે. એકાંત વિચારશો નહીં પાછા. કદાચ એ કરવું પડે તો પણ ચિત્ત એમાં નથી, ઉપયોગ નથી, મન એની અંદર જોડાતું. સંસારના કામ કદાચ કરવા પડે, ઉદયગત થયા, એક શરીરની વ્યાધિ આવી અને પરમાર્થની પ્રવૃત્તિમાં રોકાવું પડ્યું, તો ચિંતન સતત શરીરનું કે પરમાર્થનું? આ મનની ભૂમિકા જ્યાં સુધી સાધકની થાય નહીં ત્યાં સુધી ઘણી વાતો ઉપર ઉપર જ રહે છે, અને ઘણા તો રાહ જોઈને જ બેઠા હોય કે રોજ આ બધું કરવાનું છે. હવે એકાદ કાંઈક કોકનો કોઈક મહેમાન આવી જાય અથવા કોઈનો કંઈક ફોન આવી જાય, ધારું નિરાત આજ ગયો, આજ ન જ જાઉં, કામ પૈતો. એમાં એને કાંઈ નહીં, એને નોવેલ્ટી લાગે, મજા આવી ગઈ, જરા ચેન્જ મળી ગયું. આ એને દુઃખનો પાર ન હોવો જોઈએ. આ તો એને એક થાય કે આજ તો મારો આખો દિવસ બગડી ગયો, મારું તો જિંદગીમાં આ કયું, મારે કયો પાપનો ઉદય આવ્યો કે જેને મળવા આવવું તું અત્યારે જ આવ્યો. ચિત્તની ચિંતા એમ ચાલે, અને એને કારણે થઈને જ્યારે પોતાની પસંદગી અહીંયા છે ત્યારે એ વ્યવહારમાં પ્રત્યક્ષ હોવા છતાં પરોક્ષ રીતે પરમાત્મા સાથે જ. ખ્યાલ આવ્યો? ડોક્ટર. પ્રત્યક્ષમાં એ સંસારના એવા ઉદયગત એવા કમ્પલ્શનમાં રોકાઈ ગયો કદાચ, તો પણ ચિત્તથી મનથી ભાવથી ક્યાં છે? એની સાધના સાથે છે. આ પસંદગી, પ્રાયોરિટી, આ ચિત્તની અવસ્થા, આ ચિત્ત કે છે. ચિત્તની અવસ્થા એટલે કે છે કે બે વસ્તુ સાથે નહીં બની શકે, એક વિષયોની ચિંતા અને બીજી બ્રહ્મની ચિંતા, આ બે સાથે નહીં બની શકે. 122
નાનીના નિર્મળ ઉરે વસે અનાદિ દેવ, ભાસે માન સરે મને લીન હંસ પરમેવ. નાનીઓના રાગાદી સહિત રહિત નિર્મળ મનમાં અનાદિ દેવ આરાધવા યોગ્ય શુદ્ધ આત્મા નિવાસ કરી રહ્યો છે. તે જે માનસરોવરમાં હંસ નિવાસ કરી રહ્યો હોય તે મને ભાસે છે. નિજ શુદ્ધ સહજાત્મ દ્રવ્યની સમ્યક શ્રદ્ધા અને સ્વાભાવિક જ્ઞાનથી ઉત્પન્ન વિતરાગ પરમ સુખ સ્વરૂપ અમૃત રસરૂપ નિર્મળ નીરથી ભરેલા જ્ઞાનીઓના ચિત્તરૂપ માનસરોવરમાં પરમાત્મા રૂપી પરમ હંસ આત્મદેવ પરમ બ્રહ્મ નિરંતર નિવાસ કરે છે. તે આત્મદેવ નિર્મળ ગુણોની ઉજ્જવલતાથી હંસ સમાન છે. જેમ હંસનું નિવાસસ્થાન માનસરોવર છે, તેમ બ્રહ્મનું નિવાસસ્થાન નિર્મળ ચિત્ત છે. જ્ઞાનીઓના નિર્મળ ચિત્તની આ વ્યાખ્યા આપી છે કે જેમ માનસરોવરમાં હંસનું નિવાસસ્થાન શોભા આપે છે, એવી રીતે બ્રહ્મનું નિવાસસ્થાન નિર્મળ ચિત્ત છે. જો નિર્મળ ચિત્ત હશે ત્યાં જ બ્રહ્મનો વાસ હશે.
નિર્મળ ચિત્ત માન સરોવર જેવું છે. શેના કારણે? રાગાદી રહિત. આ બધા જે કષાય ભાવો છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, પ્રીતિ, આસક્તિ, મોહ, એનાથી રહિત ચિત્ત છે એ માન સરોવર જેવું છે. અને બ્રહ્મને, આત્માને, શુદ્ધને એને હંસલા જેવો કીધો છે. હંસનું નિવાસસ્થાન ક્યાં હોય? માનસરોવર. હંસ ક્યાંય કીચડમાં, ખાબોચિયામાં, હંસ ક્યાંય ગંદકીમાં, નાલામાં, નવેડામાં હંસનો વાસ ન હોય. એનો વાસ તો માનસરોવરમાં હોય. સ્ફટિક નિર્મળ નીર જે છે અત્યંત ચોખ્ખું, ત્યાં હંસ મોતીના ચારા ચરે. માનસરોવરમાં હંસ છે અથવા હંસનું નિવાસ કાયમ છે એનું કારણ હંસને આ ભૂમિકા પ્રિય છે. રહેવા માટે આવું નિર્શુદ્ધ જળ જોઈએ, નિર્મળ જોઈએ. આપણો દેહ છે એને શેની ઉપમા આપી છે? માનસરોવર જેવી. ક્યારે? નિર્મળ હોય એટલે રાગાદી રહી થાય, એટલે ત્યારે એનામાં રાગ, દ્વેષ, વિષય, કષાય, તૃષ્ણા, વાસના આ બધાનો અભાવ હોય અથવા ગૌણ હોય. તો એ ચિત્તની અવસ્થા, ચિત્તમાં જ્યારે આ કંઈ ન હોય ત્યારે ચિત્ત આવું માન સરોવર જેવું થાય છે. અને એ માન સરોવર જેવા પવિત્ર એ ચિત્તની અંદર બ્રહ્મનો વાસ સહેલાઈથી થાય છે, બહુ સરળતાથી થાય, બહુ સહજતાથી થાય. અને સેજ પ્રયત્ન કરે, વિચાર કરે તો એ કારણ કે બ્રહ્મને રહેવા માટે અથવા તો આવા ઉત્કૃષ્ટ પરમ તત્વના નિવાસ માટે એને સ્થાન કયું? તો ભગવાન ક્યાં છે એમ પૂછ્યું તો કે હું તો ભક્તોના ચિત્તમાં છું. ભગવાન તો ભક્તોના ચિત્તમાં છે. અને ભક્તનું ચિત્ત કેવું હોય? તો કે ચોખ્ખું હોય, નિર્મળ ચોખ્ખું. આજ ગુરુ જે ગાય, આજ ગુરુ રાજને ગાઈએ ગૌરવે ચિત્ત ચોખ્ખું કરીએ. અંબાલાલભાઈએ સરસ મજાનું પદ રચી નાખ્યું કે રાજને ગાવા છે પણ એમાં શરત મૂકી દીધી, ચિત્ત ચોખ્ખું કરી ભક્તિ ભાવે. નહીં તો રાજને આમ રોજ ગાયા કરી પણ શું કરશું, રાજ નહીં આવે. આપણે તો બોલાવીએ છીએ પણ એ નહીં આવે. સરસ વાત મૂકી છે, માત્ર રૂપક જ આપ્યું છે પણ રૂપક એટલું બધું આપણને પ્રત્યક્ષ કે ક્યાંય શહેરમાં ક્યાંય હંસના દર્શન થાય છે. હંસને યાદ કરવો હોય તો માનસરોવરને યાદ કરવું પડે. માનસરોવરનો હંસ લો, એમ પરમાત્માને યાદ કરવું હોય ત્યારે પેલા ચિત્ત માનસરોવર જેવું થાય ત્યારે આ બ્રહ્મની સ્મૃતિ એનો નિવાસ સહજ થાય. રાગાદી રહિત ચિત્ત છે એ ચોખ્ખું છે. ચિત્તની ચોખાની વ્યાખ્યા ટૂંકામાં ટૂંકી આ છે કે રાગ દ્વેષનો અભાવ. તે સમય તો ક્ષય થયો હોય તો વિતરાગ થઈ ગયો. રાગ દ્વેષનો અભાવ કરીને સાધકે પરમાત્માનું શુદ્ધાત્માનું ધ્યાન કરવું તો એ પોતાના પરમાત્મા સ્વરૂપને પામી શકે. ગાથામાં વિશેષ વાત નથી કરી પણ વાત મૂકી છે કે આ શરત છે, આ શરત છે. પરમ તત્વ છે તો શુદ્ધ જ છે, એ તો હંસ જેવું જ છે, એમાં કઈ ફેરફાર થવાનો નથી ને એમાં ફેરફાર કરી શકાય એમ. જે કરવાનો છે એ કોની વાત છે, કા સરોવર ને કા ખબોચિયું. બે તત્વ છે, એક બ્રહ્મ અને બીજું એનો નિવાસ થાય એવો આ દેહ અથવા એની અંદર રહેલું ચિત્ત કે જ્યાં આપણે પરમાત્મા શુદ્ધાત્માનો વાસ જોઈએ છે. તો ઓલામાં કઈ ફેરફાર નહીં, તો શુદ્ધ જ છે, એની ચિંતા કરમાં એ કાગડો નથી. આત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ વિદ્યા, પોતાનો આત્મા એ કાગડા જેવો નથી કે ગંદકીમાં જઈને પેલા બેસે. કાગડાનું શું લક્ષણ કે એક બાજુ ચોખ્ખાઈ છે, બગીચો છે, અને બીજી બાજુ ઉકેડો છે. કાગડો ક્યાં જાય? ઉકેડામાં જાય. તો અહીંયા આપણે આપણા ચિત્તની અવસ્થા એવી છે કે વિષય કષાયની ગંદકી છે અને ભક્તિભાવની નિર્મલતા છે. કાં તો તારા ચિત્તને તો ખાબોચિયા જેવું કર, તો કાગડા સિવાય બીજું કંઈ આવી શકે એમ નથી, અને કાં તારા ચિત્તને તું નિર્મળ કર. હંસનો નિવાસ સહજ રીતે થશે. યોગીઓને આ સહજ ધ્યાન લાગે છે, અનાયાસ લાગે છે, એકદમ લાગી જાય છે. કારણ કે એને પેલા વૈરાગ્ય ઉત્કૃષ્ટ છે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, હવે એને સંસારના કોઈ બંધનો નથી. ઉદય પ્રમાણે જે હોય તે ચાલ્યા કરે છે પણ એની ઈચ્છાથી કોઈ સંસાર નથી. સંસારના બે સ્વરૂપ, એક ઉદયનો સંસાર અને બીજો ઈચ્છાનો સંસાર. એને ઉદયનો સંસાર જેટલો હોય એટલો રે, વિચારે ઉદય પ્રયોગ અને જગતના જીવો વિચારે ઈચ્છા પ્રયોગ. એની ઈચ્છા આકાશ જેવી અનંત છે, એનો કોઈ અંત જ નથી. આ જોઈએ છે, તે જોઈએ છે, જિંદગીમાં મરે ત્યાં સુધી એને કંઈ ને કંઈ ચાહ છે. સંસારમાંથી, જગતમાંથી કંઈ ને કંઈ લેવું જ છે, કોઈની પાસેથી હજી એને કંઈક બાકી રહી ગયું છે. આ એન્ડલેસ એક્સરસાઇઝ ઓફ ધ માઇન્ડ છે. આ ઈચ્છા છે એ પૂરી થાય ન થાય એ વાત જુદી છે, પણ એન્ડલેસ એક્સરસાઇઝ ઓફ ધી માઇન્ડ. એકમાત્ર વિચાર કરો કે આવી આ તો આપણી મનની આ અવસ્થા છે, આકાશ જેવી અનંત છે, એ ક્યારે પૂરી થાય એમ નથી, એનો ક્યારે અંત આવી શકે નહીં. આવું એનું સ્વરૂપ આ સમજવાનું. તત્વજ્ઞાન સમજવું છે એટલે શું, તો કેટલાક શાશ્વત સત્ય છે એને પકડવાના. એ શાશ્વત સત્યને પકડવાના એટલે નાની નાની વાતની અંદર બહુ મોટો પરમાર્થ આપણને હસ્તગત થાય, સાધના હસ્તગત થાય. કે ભાઈ ઈચ્છાઓનું જોર છે, ઈચ્છાઓને મુખ, ઈચ્છાનો અંત જ નથી. હવે ઈચ્છા કેટલી કર્યા કરવી, મારે આ જોઈએ, મારે તે જોઈએ, મારે આ જોઈએ, તો કે એનો અંત જ નથી. જ્ઞાનીઓ કહે છે કે ત્રણ લોકના સુખની સામગ્રી ભૌતિક તારા આંગણામાં ખડી કરી દીધી હોય તો પણ ઈચ્છાનો અંત આવતો નથી. મેરુ પર્વત જેટલા સોના રૂપાના ઢગલા રત્નોના કરી દઈએ અને એનો તને માલિક બનાવી દઈએ તો પણ ઈચ્છાનો અંત નથી. આ અનંત સ્વરૂપ છે ઈચ્છાનું. માટે સમજી લે કે ઈચ્છાનો કોઈ દી અંત જ નથી. હવે જેણે ઈચ્છાને મર્યાદિત કરી આ તત્વજ્ઞાન સમજીને કે જે હશે સામે એક શ્રદ્ધા આપી દીધી કે તારી ઈચ્છાથી તને નહીં મળે, તને શું મળશે? ઉદયમાં હશે એટલું મળશે, પ્રારબ્ધ હશે એટલું મળશે. તો સમય સે પૂર્વ ઓર પ્રારબ્ધ સે અધિક, કિસી કો પ્રાપ્ત નહીં હોતા, કુછ નહીં મિલતા. આ પણ એક શ્રદ્ધા છે. આ નિસર્ગનો નિયમ છે, કુદરતનો કાયદો છે. સમજાય ન સમજાય વાત જુદી છે, જુદી છે ઈ છે, છે ઈ છે. હું નથી સમજતો એટલે માટે નથી. તો સહામૃગની નીતિ કે તોફાન આવ્યું છે એટલે રેતીમાં માથું નાખી દઈએ એટલે તોફાન અદ્રશ્ય થતું નથી. શિકારી આવ્યો છે એટલે માથું રેણમાં નાખી દઈએ કે ચાલો મને કોઈ જોતું નથી, બિલાડી આંખ વીંચી દઈએ મને કોઈ જોતું નથી, એથી કરીને સામે એનો શિકારવાળો છે એ છોડતો નથી એને. એમ આ જગતની અંદર સમજવા જેવું છે. આ ચિત્તનો બધો સંઘર્ષ છે. ચિત્તની અંદર આ રાગાદી ભાવ છે એ ચિત્તને નિર્મળતા એની નાશ કરે છે અને એને કારણે ચિત્ત નિર્મળ નથી. એથી કરીને બ્રહ્મનો નિવાસ સહજ રૂપમાં થતો નથી. સાધના સાચી છે, પ્રક્રિયા સાચી છે, વિધિ સાચી છે. જેમ શાસ્ત્રમાં કીધી છે એ જ પ્રકારે પોતે નાહી ધોઈને દીવો કર્યો છે, ધૂપ કર્યો છે, સામે પ્રભુનું ચિત્ર કંઈક મૂક્યું છે અને બેઠો છે શુદ્ધ આસન ઉપર અને એકાંતમાં બેઠો છે, વિચાર કરે છે કેમ મને આ શાંતિ, આ ધ્યાન, આ ઉપલબ્ધ થતું નથી. અને આ એના સાધકના પ્રશ્નો વારંવાર. હવે બાહ્ય રીતે કંઈ ખોટો નથી, નથિંગ રોંગ વિથ ધ આઉટસાઇડ. એને જે કરવું એ બધું કર્યું છે, પરંતુ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી. કારણ કે વાંધો ચિત્તમાં છે, બહારમાં નથી. આ કહે છે પેલો પરમ તત્વ હંસ જેવો છે એ નહીં આવે, જરાક મલિનતા હશે તો નહીં આવે. પાણીમાં મલિનતા થશે તો હંસ નહીં આવે ત્યાં. એટલે આપણે તો આપણા સરોવરની શુદ્ધિ નિર્મળતા કરવાની છે. હંસ તો શુદ્ધ છે જ, એની ચિંતા ન કરવી પાછી. એ પરમ શુદ્ધ તત્વ છે. ભક્ત બહુ ભગવાન આગળ પોકાર કરીને કે ભગવાન આટલું બધું કરું છું, આવતું આવું આવું તમે આવતા નથી, મારા હૃદયમાં વાસ કર્યો આવો. અરે કે મારે ક્યારનું આવવું છે, પણ તું કહેતો ખરો કે હું તારે ત્યાં આવીને તારા શરીરમાં નિવાસ કઈ જગ્યાએ કરું? જ્યાં જોઉં ત્યાં અપવિત્રતા, અસ્વચ્છતા, ગંદકી છે ભાઈ, મારે રહેવું ક્યાં તારા શરીરમાં? ત્યારે વિચાર થાય કે આવડી મોટી કાયા 3.5 મણની, 6 ફૂટની અને આવો રૂપાળો દેહ, પણ પ્રભુને રહેવા માટે એક એક ખૂણો ખરો તો નથી. જીવને માન સરોવર જેવું બનાવો, શુદ્ધ તત્વ ત્યાં સેજે રહેશે, કેમ કે એ બીજે જશે નહીં. એ બીજે જશે નહીં. એકવાર જો એને એવું નિવાસ સ્થાન મળી ગયું હોય તો પછી હંસ ક્યાંય બીજે છોડીને જાય નહીં. બાકીના બધા પક્ષીઓ છે ને એ ચારે બાજુ ઉડાઉડ કરે અને સ્થાન બદલે, શિયાળામાં બદલે, ઉનાળામાં બદલે, ચોમાસામાં બદલે. આ માનસરોવરના હંસલાઓ ગમે તેવી બરફ હોય ને તોય માનસરોવરમાં જ કે એના કાંઠે જ હોય. અદભુત સ્થિતિ છે. આગળ ગાથા 123.
લેપચિત્ર પ્રતિમા વળી દેવાલયે ન દેવ શિવ નિરંજન જ્ઞાનમય સ્થિત સમ મને સદેવ. પરમ આરાધ્ય આત્માદેવ દેવાલય એટલે કે દેરાસરમાં નથી, પાષાણની પ્રતિમામાં નથી, લેપની પ્રતિમામાં નથી કે ચિત્ર એટલે કાગળની પ્રતિમામાં નથી, એમ તે આત્મદેવ બાહ્ય પદાર્થોમાં નથી પણ તે અવિનાશી નિરંજન જ્ઞાનમય પરમાત્મા સમભાવમાં વિરાજી રહ્યા છે, અર્થાત સમભાવમાં પરિણમેલા વિતરાગ મહાત્માઓના અંતરમાં વિરાજી રહ્યા છે. જો કે વ્યવહારની અપેક્ષાએ ધર્મ પ્રવૃત્તિ માટે સ્થાપના રૂપે અરહંતદેવ દેવાલયમાં છે તેમ ધાતુ પાષાણની પ્રતિમાને પણ દેવ કહેવામાં આવે છે, તો પણ નિશ્ચયથી શત્રુ મિત્ર સુખ દુઃખ જીવન મરણ જેને સમાન છે એવા વિતરાગ મહાત્માઓના ચિત્તમાં પરમાત્મા વસે છે.
પછીનું પૂરું કરી લો.
હા, જે શત્રુ મિત્રમાં સમાન ભાવવાળો છે, સુખ દુઃખમાં કે નિંદા પ્રશંસામાં એક વૃત્તિવાળો છે, લોખંડ અને સુવર્ણને સમાન ગણે છે તથા જીવન મરણમાં જેને સંભાવ છે તે મુનિ સંભાવવાળો કહેવાય છે. પહેલાં તો આત્મરૂપી જે દેવ છે એ ક્યાં નથી એમ સમજાવ્યું છે કે પ્રતિમામાં નથી, ચિત્રમાં એટલે કે કાગળની પ્રતિમામાં નથી, બાહ્ય પદાર્થોમાં નથી. પછી કહ્યું છે કે આત્મારૂપી દેવ ક્યાં વિરાજમાન છે, તો કહે છે કે અવિનાશી નિરંજન જ્ઞાનમય પરમાત્મા સંભાવમાં જે વિરાજી રહ્યા છે એવા જે મહાત્માઓ છે એવા મહાત્માના અંતરમાં આત્મારૂપી દેવ છે, એવા મહાત્માઓના ચિત્તમાં પરમાત્મા વસે છે. પછી એમ સમજાવ્યું છે કે સંભાવવાળો મુનિ કોને કહેવાય, તો કે જે શત્રુ મિત્રમાં શત્રુને અને મિત્રને સમાન સમજે છે, સુખ દુઃખને સમાન સમજે છે, નિંદા અને પ્રશંસાને સમાન સમજે છે, લોખંડ અને સુવર્ણને સમાન ગણે છે તથા જીવન અને મરણમાં પણ જેને સંભાવ છે તેવા જે મુનિ છે તેને સંભાવવાળો કહેવાય છે. વ્યવહારની અપેક્ષાએ અને નિશ્ચયની અપેક્ષાએ પણ સમજાવ્યું છે કે ભાઈ ભગવાન આપણે આમ જોઈએ તો અરહંતદેવ જે છે એ દેરાસરમાં એટલે કે દેવાલયમાં છે અથવા પ્રતિમાજીમાં છે, આપણી સામે નથી, પણ નિશ્ચયથી આપણે જોઈએ તો આવા જે બધા વિતરાગ મહાત્માઓ છે તેના જ ચિત્તમાં પરમાત્મા વસે છે એમ કહેવાય, એટલે કે પથ્થરમાં ભગવાન નથી.
શું 123મી ગાથાની સૂત્ર વિચાર સૂત્ર શું આપ્યું? ઈશ્વર ક્યાં હોય છે? શરૂઆત જો, 21 ગાથાની શરૂઆત ક્યાં થાય છે કે પરમ આરાધ્ય આત્મદેવ છે ક્યાં? પછી સંભાવમાં છે, સંભાવ સમજવાનો પહેલા પ્રશ્ન શું છે? મારે મારા આત્માનું આરાધન કરવું છે, તે આત્મા ક્યાં છે? આત્મા એ જ પરમાત્મા છે, પણ એ આત્મા છે ક્યાં? મારે આત્મદર્શન કરવા છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે, આત્મ પ્રતીતિ કરવી છે, આત્મભાન કરવું છે અને આત્મસિદ્ધિ કરવી છે, તો આત્મા ક્યાં છે? એનું લોકેશન ક્યાં છે? બહાર છે, પોતામાં છે. પેલા એટલી સરસ વાત મૂકી છે, એકદમ પોઈન્ટેડ, જેને કહીને આખું સમજનું શાસ્ત્ર આવે છે કે સમજો પેલા કે જેને મારે પ્રાપ્ત કરવો છે ક્યાં? જે વસ્તુ પરમ વસ્તુ મારે મેળવવી છે, પ્રાપ્ત કરવી છે, જેને હું ઝંકું છું, જેને હું માનું છું કે મારો શુદ્ધ સ્વભાવ છે, સુખની ખાણ છે, આનંદનો સાગર છે, પણ છે ક્યાં? ક્યાં બહારથી લેવાનો છે? તો ઇટ ઇઝ નોટ આઉટસાઇડ, નોટ વિધાઉટ, બટ ઇટ ઇઝ વિધિન. તે તારામાં જ છે. એટલે એને સમજવા માટે આ નિશ્ચય નહીં સમજાવો એટલે વ્યવહાર નહીં, ને કેટલો ગૌણ કરવો પડે છે, એ ગૌણ કર્યો કે દેવાલયમાં નથી, પ્રતિમામાં ચિત્રમાં નથી. જે દી તને આત્મા મળશે ત્યારે ચિત્રમાંથી મળશે, દેવાલયમાંથી મળશે, કાજી પ્રભાવ નથી મને મળ્યો, પ્રતિમામાંથી નહીં મળે. આ બધા તો સાધન છે. શેના માટે? એ તો એ પરમાત્મા, એ અવિનાશી નિરંજન જ્ઞાનમય પરમાત્મા ક્યાં છે? એ જીવના સંભાવમાં સમવૃત્તિ વાળો જે જીવ છે એમાં જ એ પરમ તત્વ છે, પણ આવરિત છે. વિષમ ભાવને કારણે એનો એને અનુભવ થતો નથી. આત્મા એ પ્રાપ્ત કરવાની ચીજ કે અનુભૂતિ કરવાની ચીજ? પ્રાપ્ત તો છે જ. તો આત્મસાધના એ અપ્રાપ્તની પ્રાપ્તિ કે પ્રાપ્તની અનુભૂતિ? થોડો વિચાર કરતા જ, સાધક તરીકે, મુમુક્ષુ તરીકે, એક વિચારક તરીકે, સાચી દિશાનો સાચો વિચાર થશે, બહુ બળ મળશે, બહુ બળ મળશે. પછી તો ગમે તે જગ્યાએ સાધના કરી શકશે, પોતાના કામની અંદર પણ કરતો હશે સાધના. કે મારો સંભાવ તૂટે તો પરમ તત્વ મારાથી દૂર થઈ ગયું, એટલે સુખનો સાગર, આનંદનો સાગર એ મારાથી દૂર થઈ ગયો. એ અવિનાશી છે, એનો ક્યારે નાશ નથી. નિરંજન છે, એ ક્યારે કોઈથી કંઈ લેપાયેલો નથી. જ્ઞાનમય છે, પણ છે ક્યાં? સંભાવમાં. જેમ આગલી ગાથાની છેલ્લી લીટી કે બ્રહ્મનું નિવાસસ્થાન નિર્મળ ચિત્ત છે. બ્રહ્મનું નિવાસસ્થાન નિર્મળ ચિત્ત છે, એમ આ આત્મતત્વ જે છે, જે પ્રાપ્ત કરવું છે, એનું નિવાસસ્થાન એ જીવનો ભાવ છે, સંભાવ છે. એના ચિત્તની કઈ અવસ્થા? નિર્મળ ચિત્ત એટલે કેવું? તો કે સંભાવવાળું. આગળ એક એક પગલું લઈ જાય છે. જો આગળ એક સરોવરની અંદર તો કીચડ, કચરો, કસ્તરી બધી બહારની ચીજ છે, અહીંયા એ નિર્મળતા પાછી પોતાની ભાવની આવે છે. કે એ ભાવની નિર્મળતા આવે છે એટલે કે છે કેવો? તો કે શત્રુ, મિત્ર, સુખ, દુઃખ, જીવન, મરણ જેને સમાન છે. ગીતાના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના શ્લોક આપ્યા છે. અર્જુને પ્રશ્ન કર્યો કૃષ્ણને કે સાહેબ, આ તમે વાત કરો છો એ ભક્તના લક્ષણ કેવા? સ્થિત પ્રજ્ઞની ભાષા શું? એનો વ્યવહાર શું? આવો પ્રશ્ન કર્યો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? તો ત્યાંથી શરૂ કરીએ. આત્મામાં જે રહે છે, આત્મામાં જ જે સ્થિર છે, આત્મામાં જ જે સ્થિત છે, અને પછી કહ્યું લાભાલાભવ જયા જેવું સુખ દુઃખે સમય કૃત્વા, બધા જુદા જુદા. આપણે એની અનુવાદની ગાથાઓ આપણા રાજવાણીમાં છે. જુદી જુદી ગાથાઓથી એના લક્ષણો આપ્યા છે કે એનો આત્મા આવી રીતનો છે. એટલે આવા બધા સંયોગો બહારના છે, કર્મને કારણે છે, નિમિત્તના કારણે છે, સંગના કારણે છે, લાભ અલાભ છે, સુખ દુઃખ છે, માન અપમાન છે, નિંદા સ્તુતિ છે, બધું છે. એ કંઈ અદ્રશ્ય ન થઈ જાય. મારે આત્મા પ્રાપ્ત કરવું છે ને મને કાંઈ ન હોવું જોઈએ, તારું રાજ હલતું નથી દુનિયામાં, આ બધું જ છે, પણ એનાથી અલિપ્ત રહેવાનું સામર્થ્ય તારું છે, એનો નાશ ન કરાય પણ એનાથી અલિપ્ત રહી શકે, એવું સામર્થ્ય છે તારી પાસે. અને એ સામર્થ્ય ભાવનું છે, એ સામર્થ્ય ભાવનું છે કે ગમે તેવા પ્રતિકૂળ વિપરીત સંયોગોની અંદર પણ તું તારા ભાવની સ્થિરતાને રાખી શકે છે. સંયોગો નહીં બદલે, તું બદલાઈ શકે છે. સંયોગો નહીં બદલાય, દ્રષ્ટિ બદલાઈ શકાય છે. આપણી મુશ્કેલી ક્યાં છે? દ્રષ્ટિ બદલવી નથી, સંયોગો બદલવા છે. અને મારી દ્રષ્ટિને અનુકૂળ જગત થવું જોઈએ. હવે આ કેદી પૂરું થાય, આ કોયડો ક્યારે ઉકેલાવે એનો? વિવિધ જીવોના શુભાશુભના કર્મોના ઉદયથી ચાલતું આ વિશ્વ તને અનુકૂળ થાય એ ક્યારે બને ભાઈ? અનંત જીવો અને અનંત પૂદગલ એનો ખેલ છે આ તો. આ બધા વિધિના વિધાન અને પૂદગલના ખેલ અને પૂદગલની જાલ તમાશા છે. હવે આની અંદર તું કે બધું મને અનુકૂળ થાય અને મારી દ્રષ્ટિ મને આ ન ગમ્યો પણ તને ન ગમે એટલે એ વસ્તુનો અભાવ ન થાય. કોકને આ ગમે ને કોકને બીજું ગમે, તો કોકના ગમા ઉપર ચાલે તો કોઈ દી આ વિશ્વ ચાલે નહીં. એમાં વ્યવસ્થાનો પણ અંધાધૂંધી જોઈ. કોઈ કે ઠંડી મને ફાવે નહીં હો, બીજો એમ કે ગરમી ન ફાવે, ત્રીજો કે વરસાદ કાયમ જોઈ. જો આપણી ઈચ્છા પ્રમાણે જગતનું સંચાલન પરમાત્માને કરવાનું થાય તો એ એમ કે હું રાજીનામું ગાંડો જ થાય ને. અનંત જીવોની વૃત્તિઓ આવી, ઈચ્છાઓ આવી, એની દ્રષ્ટિ કે બધું મને અનુકૂળ થાય, પાછું એકને એક અનુકૂળ થાય, એકને કેરી ભાવે એકને નો ભાવે અને પડે પડે બદલાતી હોય. આવું વિશ્વનું સ્વરૂપ વિચારો અને તમે વિચાર કરો કે પછી તો કોઈ પરમાત્મા હોય જ નહીં, આપણે કહીએ કે બને જ નહીં. આ અતર શ્રદ્ધા આવી જાય કે જૈન ધર્મ કહે છે સાચું છે, વિશ્વનું સંચાલન કરનાર કોઈ પરમાત્મા હોઈ શકે નહીં. શક્ય એ સ્વયં ચાલે છે, જગતના જીવોના ભાવા ભાવ ઉપર ચાલે છે. તારે એનાથી બચવું હોય તો તું તારી દ્રષ્ટિને તારો ભાવ બદલાવી નાખ, તું એનાથી બચી જા. તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં કહે છે કે આવી ભાવધારા. અને આપણને અપૂર્વ અવસરની ગાથાઓમાં આવી તો ઘણી ગાથાઓ આવે છે એટલે એની અંદર વાત મૂકી છે કે સમદર્શીની બધી શત્રુ મિત્ર વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ, કોઈ જીવિત કે મરણે નહીં નિયુનાદી ભવ મોક્ષે. પણ ભવ એટલે હજી ઘણા જન્મો થાય અને મોક્ષ એટલે હમણાં જ મુક્ત થાય એવી સ્થિતિમાં પણ એનો ભાવ કેવો? સંભાવ. આ સંભાવ કે છે તને ફરીથી જન્મ મળવાના છે તોય ચિંતા નથી, અને તારો હમણાં જ મોક્ષ થઈ જશે તો એને ઉદ્રેક નથી હરખનો. હરખ સુખ દુઃખની જેને આવે ન. સંતો જુદી જુદી ભાષામાં પોતાની વાત કરે, વાત તો એક જ હોય, ભાષા અલગ હોય, કાંઈ ન થાય એને. કૃપાળુદેવે કીધું કે આજ સુધી તો મોક્ષની ઈચ્છા હતી પણ સંભાવ એવો આવી ગયો છે. 680 ને લખી નાખ્યું કે હે પરમાત્મા હવે તું મોક્ષની પણ અમને સ્પૃહા, હવે તું અમારા ઉપર પ્રસન્ન થા તો આપી આપીને શું આપવાનો હતો? તું જે આપ એ અમને કઈ અસર કરે એમ જ. કારણ કે આત્મરમણતા થઈ છે, તારા સ્વરૂપમાં અભેદ નિવાસ થયો છે. એ નાથ જેવો તું એવો જ હું તારી સાથે અભેદ સ્વરૂપમાં છું, હવે તું મને શું આપ? કેમ કે હું તારાથી જુદો હોઉં તો આપને તું અભેદ સ્વરૂપમાં જે તારી પાસે છે એ જ, જે તારું સામર્થ્ય છે એ જ, તો તું મને આપીશ એમ કઈ? શું આપવાનું છે? તારી સમર્થાય શું છે? તારી તાકાત શું? બીજા શબ્દોમાં કહીએ તો તારી ઓકાત શું? વધારે પડતું, કારણ કે હું એટલો જ કક્ષામાં છું. આ સાધકની આ આત્મતત્વની ખુમારી છે. હું પરમાત્મા સર્વ જીવ છે સિદ્ધ સમ. એક આત્મા અન્ય આત્મા જે કઈ શક્તિમાન છે એનાથી જરાય ઉતરતો નથી. અનંત શક્તિ શબ્દ વાપરો, અનંત જે શુદ્ધ આત્મામાં છે એ જ આનામાં છે. અને એને એ પોતાની શક્તિનો આવિર્ભાવ થયો તો પછી એને આવી પ્રકારનો ક્યાં રહ્યો? તો એનો સંભાવ. આવો સંભાવ જેનો છે ત્યાં પરમાત્મા વસે છે. પ્રશ્ન એ છે પરમાત્મા ક્યાં વસે છે? તો કે સંભાવમાં. સંભાવ કોને કેવો? તો કે આવા દેખાતા ચિત્ર, વિચિત્ર, સમ વિષમ, અનુકૂળ પ્રતિકૂળ, આ બધી જ અવસ્થાઓની વચ્ચે જે સમ છે, સ્થિર છે, સ્થિત છે, એને કહેવાય સંભાવ. સમદર્શીપણું કહીએ, સમવૃત્તિ કહીએ, સ્થિત પ્રજ્ઞપણું કહીએ, શબ્દ તો જુદા જુદા આવશે, પણ એ છે કે એને કંઈ અસર પ્રભાવિત થતું નથી, એ અપ્રભાવિત રહે છે. એટલે એના ભાવની અંદર કોઈ ફેરફાર થતો નથી. એકાકી વિચરતો વળી વળી પર્વતમાં અડોલ આસન, મનમાં ક્ષોભ નથી. જરાક ભય લાગે ને તો ક્ષોભ થાય મનમાં, જરા જ ધ્રુજારી આવે, સેજ રૂવાડા, હલનચલન થાય, સેજ શરીરની ધડકન છે એમાં ફેરફાર થાય. બધા સૂક્ષ્મ પરિણામ છે, સામાન્ય રીતે પકડાય નહીં, પણ એ બધા આ મેડિકલ સાયન્સના સાધનો છે, એ ગ્રાફ પકડી લે. આઈસી યુનિટમાં શું કામ દાખલ કરે કે એની શું ધડકન છે, એની શું બીટ્સ છે, હાર્ટ બીટ્સ આમ સામાન્ય રીતે કેવી રીતે માપમાં, પણ ત્યાં એના ગ્રાફ મૂક્યા છે, એવા મશીન મૂક્યા છે કે અંદરની અંદર પણ જરા એક ક્ષોભનું પરિણામ થયું તો તરત જ એનું બધું બધું ફેરફાર થઈ જાય. આ તો હજી સાધન મર્યાદિત છે અને ડોક્ટરોના જ્ઞાન મર્યાદિત છે, એટલે એ તો પાછું કે જેટલું હોય એટલું હું તમને કહું. પછી એની અંદર કે પલ્સ વહી ગઈ, બીટ્સ થતા નથી, તો યોગી તો જીવતો છે. આવ્યો હતો ને પોલ બર્ટન, હિમાલયના યોગી પાસે આવ્યો હતો, રામ પાસે, સ્વામી રામ. એને કહ્યું હજી એક આગળની અવસ્થા છે કે તને બતાવું, તમારા સાયન્સમાં તમને નહીં સમજાય, પશ્ચિમના લોકોને નહીં સમજાય. શ્વાસોશ્વાસ બંધ થઈ જાય. એને કહ્યું કે અહીંયા નાક આગળ આંગળી રાખી દે, મારા શ્વાસોશ્વાસ ચાલે છે તું ફીલ કર, અને પછી હું મારા ધ્યાનમાં જઈશ તો શ્વાસોશ્વાસ બંધ. આત્માની હૃદયની ધડકન બંધ કરી દીધી, નાડીના પલકાર ધબકારા બંધ કરી. ઓલો પોલ બર્ટન કે કેટલા વખત સુધી આ જોયા પછી પાછો આ યોગી તો પાછો સ્વસ્થ થઈને પૂછે છે કેમ છો. વર્તમાન મેડિકલ સાયન્સ એને દેહ ક્યાં પૂરો થાય છે અને ચેતના ક્યાં શરૂ થાય છે એનું સ્થાન ખબર નથી, અને એ છે નહીં સ્થાન, બે સંયુક્ત છે, એક જ પ્રદેશમાં છે, પણ એની અનુભૂતિ ચેતનાની અનુભૂતિ ચેતના દ્વારા જ થાય, શરીર અને શરીરના સાધનો દ્વારા ન થાય. અદ્ભુત વાત મૂકે છે કે આવું આનંદગંજીએ કહ્યું ને કે અભય અખેદ, એમાં ભય શું કીધો, ભય ચંચળતા પરિણામની, બરોબર છે, લ્યો પતિ ગયા. આજ અમને સાથ નથી મળતો ક્યાંય, હું કેમ લે, હું તો એ કહું છું આ બધું યાદ આવે છે. ભય એ પરિણામની ચંચળતા, એને ભય કહેવાય કે ભયની નિશાની શું, પરિણામ ચંચળ થાય એટલે તરત એને ભય સંજ્ઞા છે. આપણે ગમે એટલું કહીએ મને કોઈના બાપની ચિંતા નથી, હું કોઈથી બીતો નથી, અંદર થરથર થતું હોય, એ બોલતો હોય ત્યારે પણ અંદર, અને વાત હલક આકલાને પડકારા કરે. આનંદગંજી પકડે છે કે ભય ચંચળતા પરિણામની, તારા પરિણામ સે ચંચળ થયા, એ બતાવે છે કે તને ભયની સંજ્ઞા છે. અને પહેલી દ્રષ્ટિ ધર્મમાં આવવું હોય તો અભય અખેદ અદ્વેષ, એને હવે ભય નથી. કૃપાળુદેવ કહે છે આવી સ્થિતિ હોય તો પણ મનમાં એને ભયનો ક્ષોભ ન થાય. એકાકી છે, જંગલ છે, સ્મશાન છે અને હિંસક પશુઓનો સંગ છે, ક્યારે કોણ હુમલો કરશે, બચવાના કોઈ સાધન નથી, પોતે એકલો જ છે અને છતાં એને એક ભયનું લેરખી પણ નથી. અને ઉલટાનો બીજો ભાવ છે, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. ઓ અદ્ભુત કરી નાખી વાત, ઘણી ચડાવી દીધી. સમજીએ કે આ જે સંજ્ઞા છે, સંજ્ઞા આહાર, નિંદ્રા, ભય, મૈથુન, પરિગ્રહ અને એવી રીતે 8 થી 10 સંજ્ઞા કીધી છે. ઓઘ સંજ્ઞા, મત સંજ્ઞા, આ બધી સંજ્ઞાઓ છે. માણસ આખે આખો ફરી જાય એના મતને ફેરવવો આકરો, એની માન્યતાને ફેરવવી. બળી જાય સિંદ્રી પણ વડ, આવી મતાગ્રહની અવસ્થા છે. કૃપાળુદેવ કહે છે કે હો એ મતારથી તેહને, શું અમે બધું કહીએ, તમને આત્માનો લક્ષ્ય જ નહીં થવાનો. કારણ કે કેટલીય વાતોની ગાંઠો એવી વાળી છે આપણે કે છોડવી જ નથી. મત છે, મતની સાથે આગ્રહ છે, પકડ છે. તો અહીંયા આ સંજ્ઞાના 10 પ્રકાર છે. એ બધા ઓઘ સંજ્ઞા અને એ બધી સંજ્ઞા જુદી આવે છે, પણ મુખ્ય કારણ શું કે બાકીની સંજ્ઞા 6 છે એ અન્ય જીવમાં ન હોય, પશુઓમાં ન હોય, એને ઓઘ સંજ્ઞા ન હોય. પણ 4 સંજ્ઞા તો સંસારની ચારેય ગતિની અંદર ફરતા જીવોને માટે કોમન છે, એ સમાન છે, આહાર, નિંદ્રા, ભય ને મૈથુન. અને ક્યાંક 3 ઇંચના જીવોમાં પરિગ્રહ સંજ્ઞા પણ છે. એ સંજ્ઞા શું છે તો કે એ પ્રકારનો વિભાવ ભાવ છે કે જીવને એક ખબર નો, એમ થાય મને કાંઈ નથી, પણ એની સંજ્ઞા ટળતી નથી. જ્યારે પ્રજ્ઞા જાગે છે ત્યારે જ સંજ્ઞા ટળે છે. અને પ્રજ્ઞા આ વિચારણાથી જ જાગે છે. આત્મામાં જ્યારે પોતે આવે છે કે હું આત્મ તત્વ છું, તો આ સંજ્ઞા છે એ દેહ તત્વ સાથે, શરીર સાથે જોડાયેલી છે. એનો ધર્મ ત્યાં સુધી છે કે દેહભાવ વધારે છે ત્યાં સુધી. દેહભાવ જેનો મંદ થાય એનું સંજ્ઞા બળ ઓછું થાય, આહારનું પણ ઓછું થાય, શરીર પ્રત્યેની માયા છૂટે તો ખાવા પીવાના ભાવ કેવા રહે, ખ્યાલ આવે છે, ભોગના ભાવ કેવા રહે, કાંઈ ન રહે, ઓછા થતા જાય, મંદ થાય, અલ્પ થાય, ઊંઘ પણ ઓછી થાય. યા નિશાયામ સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, ગીતા કહે છે જે પોતાના આત્મ સ્વભાવમાં જાગૃત થયો છે એની શરીરની નિંદ્રા ઓછી થઈ જાય. વધારે ઊંઘ આવે છે જડતાની નિશાની છે. અને આજનું સાયન્સ તો લખે કે 9 કલાક સિવાય ઓછી ઊંઘ આવે તો, કેમ કે શરીરને રોગ સાથે જ સંબંધ છે, એની આગળ ચિંતન ક્યાંય છે જ નહીં, એનો વિષય જ નથી. કે છે કે તમને કોણે કીધું, તો મંદિરમાં જાઓ, તમે તો અત્યારે ડોક્ટરના દવાખાનામાં આવ્યા છો. એટલે પૂછે ઊંઘ બરાબર રહે, સાહેબ નથી આવતી, તો ઊંઘની ગોળી લે, લે ચેતનાને બેશુદ્ધ કર, ઇન્જેક્શન લે. આખો ઉપાય દેહ આધારિત છે, 2 ક્ષેત્ર જુદા છે, દરેક પોતાના ક્ષેત્રમાં સાચો છે. કંઈ ખોટા આપણે કોઈને કંઈ ખોટા કહેતા, પણ એની રીતે તો સાચા છે કે શરીરને બચાવવું હોય, પણ છતાં એક વસ્તુ તો છે જ કે ગમે એટલું કરવામાં આવે છતાં શરીર બચી શકતું નથી, છે જ નહીં. એટલે એ એક ભ્રમ છે એને. અને એને થાય છે કે કોઈક એવું તત્વ છે કે એ શરીરમાંથી જ્યારે નીકળી જાય છે ત્યારે બાકીના બધા જ આપણા મેડિકલ સાયન્સના નોર્મ્સ બધા બરોબર હોય તો પણ એને જીવન નથી. સાહેબ આને કાંઈ રોગ નથી, મરી ગયો ને તપાસ કરવામાં આવે પોસ્ટમોર્ટમ, એમ કહે કે એક પણ રોગ અમે આમાં જોઈ શક્યા નથી. તો એ મરી ગયો છે, હકીકત છે કે નહીં? તો કે એનું નેચરલ ડેથ છે. પણ નેચરલ ડેથ હેલ્થને કારણે કેવી રીતે થાય? સિકનેસને કારણે ડેથ આવે? આ તો હેલ્થને કારણે ડેથ આવ્યું કે હાજો હારો, હાજો નર્વો મરી ગયો. લે, હાજો નર્વો હોય તો મરે છે નો? તમારું સાયન્સ તો કહે છે. આ બે વાત જુદી છે, દેહ ને આત્મા બે. આ ચૈતન્ય તત્વ ચાલ્યું ગયું માટે મરી ગયો. તેનો મતલબ કે ડેથ ઇઝ નેચરલ. શરીરનો અર્થ સિરિયતે પૂદગળનું છે, એટલે ભર્યું થયું તો હવે ગળવાનું શરૂ થઈ ગયું, ચાલે છે. બરોબર સમજીએ એટલે પરમાર્થ અધ્યાત્મ બહુ સરળ થઈ જાય. એકવાર ભેદ જ્ઞાન કરીએ, બંને વસ્તુ, બંને વિષયો બંને જુદા છે, પદાર્થ બંને જુદા છે, અત્યારે એકમેકના સંયોગમાં છે. સંયોગમાં એમાં આપણને રૂપી પદાર્થના ઉપર એટલી બધી ભ્રાંતિ છે, એટલે અરૂપી લક્ષમાં આવતો નથી. પણ ખરેખર અરૂપી મહત્વનો છે. રૂપી અરૂપીના સંયોગની અંદર ઇમ્પોર્ટન્ટ પાર્ટ કોણ છે? અરૂપી છે, અને એનો લક્ષ નથી. એટલે આપણે પાલન પોષણ કોનું કરશું? રૂપી. સંભાવ જીવી તકે મરણે નહીં ન્યૂના દીકતા. આ સંભાવની ઉત્કૃષ્ટ અવસ્થા છે કે પોતે મરી રહ્યો છે, માથા ઉપર સગડી બળે છે ગજુક સુકુમારની, એનો સંભાવ તૂટતો નથી. અરે ગજબ છે, આખું માથામાં ખેરના અંગારા છે અને એનો સંભાવ તૂટતો નથી. આ કેમ બને? ઉપસર્ગ અને પરિસહના જ્યારે ઉદાહરણ વાંચીએ ત્યારે એ મુનિઓ અથવા એ ઉપસર્ગના એક સહન કરતા પુરુષો કયા તત્વને વળગીને રહ્યા છે કે જેથી કરીને આને એને ગૌણ કરી નાખો? આત્મતત્વ એ અવિનાશી છે, એ જ્ઞાનમય છે, એ સમજે છે કે આનો નાશ નથી, આ અગ્નિથી આનો નાશ નથી. અદ્ભુત વાત. અને આ બધી વાત સમજણની છે કે બીજું કંઈ? જે કંઈ છે સાચી સમજણ તો સાચી અનુભૂતિ, વિપરીત સમજણ તો વિપરીત અનુભૂતિ. પણ જે કંઈ છે એ પોતા પૂરતી જ છે ને, અને પોતાની સમજણ ઉપર જ બધું આધારિત છે ને, કે એ સિવાય કંઈ છે? સંભાવ, બસ આ એને સંભાવ આવ્યો કે ગમે તે પરિસ્થિતિ છે, એ શત્રુ મિત્ર સુખ દુઃખ નિંદા પ્રશંસા અને બાકીના પદાર્થો છે, એ કે છે લોખંડ સુવર્ણ મણિ કાચ, આ જે કાંઈ છે આ બધાની અંદર એ પોતે જુએ છે કે આ જગતમાં પદાર્થો છ જ છે, એમાં આ પૂદગલ છે, આ પૂદગલ છે. ગમે તેવું રૂપાળું દેખાય છે તો પણ અંત તો એ વિગલન થઈ અને એનું પોતાનું સ્વરૂપ આવી જશે. એટલે એની દ્રષ્ટિમાં શાશ્વત દ્રષ્ટિ હોવાને કારણે ક્યાંય ક્ષણિક મોહમાં ભ્રાંતિમાં એ જીવ લાંબો સમય જોડાઈ શકતો નથી. તર તેને ખ્યાલ આવે છે, ઓહો આ તો એનો સ્વભાવ છે, ગયું. એટલે શરીર પણ એ રીતે ક્ષીણ થાય તો સમજે કે આ એનો સ્વભાવ છે, શરીર હવે લાંબુ ટાકે એમ નહીં. માટે જૈન દર્શનની અંદર સંથારો અનસન, એટલું જ્ઞાન આવી જાય, એટલી બધી સમજ આવી જાય કે સમજમાં એમ કે હવે આ શરીર કંઈ કામ આપી શકે એમ નથી, હવે એને પાળવું પોષવું ટકાવવું એનો કંઈ અર્થ મને લાગતો નથી. તો સાધનામાં જે શરીર ઉપયોગી નથી, જે ઉપકારી નથી, એ શરીર પ્રત્યે એને મોહ છે, સાવ તૂટી જાય છે. એટલે એની આડ પંપાળની વાત છોડી અને વોસીર આવી દે છે કે શરીર છોડીને વયું જાય એના પહેલા પોતે શરીરને છોડી દે છે, હું તો છું જ ને આત્મા. આખી પ્રક્રિયા સમજણ ઉપર છે કે બીજું કંઈ? કેટલી સમજણ? અને એથી વિપરીત સમજણ. અને મને આમ કીધું, આ માનતા નથી, આ મારું કોઈ સાંભળતું નથી, મને કોઈ ચાન્સ મળતા નથી, પ્રમોશન નથી, કોઈ મારી દરકાર કરતું નથી, ગમે તેમ બોલે છે, અને હવે મરી જવું છે. આપઘાત કરો, લીધું ઘાસલેટનું ડબલું, મુખ દિવાહળી કાંડી, બસ મારે નથી રહેવું, કોને નથી રહેવું. કેટલો વિપરીત, એક આત્મહત્યા અને એક સંથારો, બે સમજ ઉપર. એક સમજ વિપરીત કેવી, આ કોઈ આમ તેમ, એટલે આમાં ક્યાંય સંભાવ નથી, વિષમભાવની મૂર્તિ, ટુ એક્સ્ટ્રીમ, એ આત્મહત્યાના પંથે જાય છે. અને પેલો દેહ ત્યાગના પંથે જાય છે, દેહનો ત્યાગ કરે છે, અને પેલો આત્માનો ત્યાગ કરે છે. થઈ શકે નહીં. તો આ સમવૃત્તિ, સમદર્શીપણું, સ્થિત પ્રજ્ઞતા. હવે 123માં બીજી ને ત્રીજી, એટલે એને વિચારને બે ગાથા વધારે આપે છે. આજે આપણે બે ગાથા પૂરી કરી લઈએ એટલે આખો પહેલો મહા અધિકાર પૂરો થાય. અમસ્તુ. આ વર્ષની આપણી આ સ્વાધ્યાય યાત્રા છેલ્લી છે. આગળ 123:2.
મન પરમેશ્વર શું મળ્યું, પરમેશ્વર મનલીન, બંને સમરસી એક ત્યાં, કોને પૂજું અભિન્ન. વિકલ્પરૂપ મન ભગવાન આત્મારામમાં મળી ગયું એટલે આત્મામાં લીન થઈ ગયું, અને આત્મારામ પરમેશ્વર મનમાં મળી ગયા તેથી બંને એકમેક થઈ ગયા. તો હવે હું કોને પૂજાની સામગ્રી ચઢાવું, અર્થાત કોની પૂજા કરું. જોકે વ્યવહાર નહીં થી ગ્રહસ્થાવસ્થામાં વિષય કસાય તથા દૂર ધ્યાનને દૂર કરવાને અને ધર્મની વૃદ્ધિને અર્થે પૂજા અભિષેક આદિ વ્યવહાર છે, તો પણ વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થયેલા જીવોને તે સમયે બાહ્ય વ્યાપારનો અભાવ છે તેથી ઉપરોક્ત ક્રિયાઓ ત્યાં નથી, અર્થાત દ્રવ્ય પૂજાનો ત્યાં પ્રસંગ નથી, પણ ભાવ પૂજામાં તન્મયતા છે. આગળ લઈએ કે પછી બીજી લઈ લો કે આ આટલું
આપરૂપ પહેલા લઈ લો.
વિકલ્પરૂપ મન ભગવાન આત્મારામમાં મળી ગયું એટલે કે હવે મન આત્મામાં મળી ગયું અને આત્મામાં લીન થઈ ગયું, અને આત્મારામ પરમેશ્વર મનમાં મળી ગયા એટલે આત્મા અને પરમાત્મા જ્યાં બંને એક થઈ ગયા છે, તો હવે કોને પરમાત્માની પૂજા કરવાની હોય, પણ હવે જ્યારે બંને એક જ થઈ ગયા છે તો કોને પૂજાની સામગ્રી ચઢાવો. કે છે કે વ્યવહાર નહીંથી આપણે પૂજા કરતા હોય, અભિષેક વિધિ એ બધું કરતા હોઈએ છીએ, પણ જેઓ વિતરાગ નિર્વિકલ સમાધિમાં સ્થિત થયેલા છે તેને આ બધા બાહ્ય વ્યાપારનો અભાવ હોય છે, કારણ કે એને તો મન અને પરમાત્મા બંને એકરૂપ જ થઈ ગયા છે. સરસ શબ્દ વાપર્યો છે કે બંને સમરસી થઈ ગયા છે, બંને સમરસી થઈ ગયા છે, ગાથામાં કહ્યું છે એમ. એટલે હવે કોની પૂજા કરો,
સમરસી એટલે
એક રસ થઈ ગયા છે,
હવે એકરૂપ,
ભિન્ન ભાવ છે જ નહીં, બિલકુલ
અભેદ,
અભેદ.
તો હવે એ કોની પૂજા કરશે? આગલી ગાથામાં આવ્યું હતું કે પ્રતિમા, ચિત્રપટ, દેવાલય, આ બધી વસ્તુ જ્યાં સુધી એનું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી પરમાત્મા સાથે જવાના સાધન છે. આ ગાથામાં એ કહે છે કે વિકલ્પરૂપ મન એ આત્મામાં મળી ગયું, મનનો અભાવ થયો, મનનો નાશ થયો, ઉન્મની અવસ્થા થઈ. મનનો નાશની કઈ ગાથા બોલી? આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ ગયો. મન એ ભેદ ઉત્પન્ન કરનારું છે, મન સંકલ્પ ઉત્પન્ન કરનારું છે, મન સંદેહ ઉત્પન્ન કરનારું છે, મન સ્મૃતિ જગાવનારું છે, મન કલ્પનામાં દોડનારું છે. આ મનનો વેપાર બંધ થયો એટલો મનનો નિગ્રહ કર્યો કે હું શરીરથી ભિન્ન છું તો મન શરીરનો ભાગ છે, જો હું પગ નથી, જો હું હાથ નથી તો મન પણ નથી. બાહ્ય ઇન્દ્રિય તે હું નથી ત્યાં સુધી હજી સાધક પહોંચી જાય, પણ આભ્યંતર ઇન્દ્રિય જે છે મન તે હું નથી. મને આમ સૂજે છે, એ મને સૂજે છે એ ખોટું છે, એ કોકને સૂજે છે. એટલે હજુ એ મન સાથે એકાકારી છે, મનના વિકલ્પ સાથે જોડાયેલો છે, ત્યાં સુધી કહે છે કે તો પછી આ બધા સાધનો તને કામના છે, કે બહારના વિકલ્પમાં જવાને બદલે આ પરમ તત્વ સાથે જોડનાર વિકલ્પ છે, પૂજા છે, પાઠ છે, માળા છે, સામગ્રી બધી છે, એ ત્યાં સુધી છે કે જ્યાં સુધી એકરૂપ પરમ તત્વ સાથે એક રસપણું અભેદપણું આવ્યું નથી ત્યાં સુધી. એ આવે તો હવે કોની પૂજા કરું, કોની ના કોના નામની માળા કરું અને કોને સામગ્રી ચડાવું? એ બાહ્ય બધા વિધિ વિધાન એને નિરર્થક જણાય. કઈ અવસ્થા આવી? ધર્મ સંન્યાસ. આનંદગંજીએ આ વાતને બહુ સરસ લખી છે. ધર્મ સંન્યાસની સ્થિતિમાં એ પહોંચ્યો કે મારો ક્ષમા ધર્મ તો મારામાં ક્રોધ છે ત્યાં સુધી, મારો દયા ધર્મ હિંસાનો ભાવ છે ત્યાં સુધી, મારું બ્રહ્મચર્ય હજુ વિષય વાસના તરફ ચિત્તમાં વૃત્તિઓ છે ત્યાં સુધી. આ બધા જે કંઈ ઉપકરણો છે, સાધનો છે, આ બધા જ એ મારા મૂળ સ્વભાવમાં જવા સુધી છે. સમરસી પણ આવી ગયું જ્યારે, અભેદતા આવી ગઈ, ત્યારે હવે હું સાધન સાધન જ્યારે કરું છું ત્યારે કોઈ બીજા ઉપર કરું છું, હવે કોનામાં આરોપણ કરું? તો કેવડી ભગવાન પછખાણ લેતા હશે, સામાયિક કરતા હશે, એ ક્યારે બેસતા હશે સ્વાધ્યાય માટે? વાત પૂરી થઈ ગઈ. એ ધર્મ સંન્યાસની અવસ્થામાં આવી ગયા. હવે એને કોઈ ઔપચારિક ધર્મ વિધિ વિધાનનો રહ્યો નહીં, સ્વરૂપની પ્રાપ્તિ થઈ. આવી બહુ સમદેશમાં આ બધી છાયા છે, સંસારની છાયા જાય એમ મન સ્વરૂપ પણ, મનનું સ્વરૂપ જ્યાં મન જ નથી, અમન થયા, મનસ્ક અમનસ્ક થયા, તો હવે વિકલ્પની કોઈ ધારા નથી, સ્વ સિવાય કોઈ બીજું પર નથી. આ સ્થિતિમાં એ ઉપાસના કોની કરે, એ ધ્યાન કોનું કરે? આપણી તો એટલી કંઈ સમજ નહોતી, પણ પોંડી ચડી ગયા હતા અને અરવિંદ આશ્રમમાં ગયા, અને તે સમયે માતાજીના દર્શન મળ્યા. તો પ્રશ્ન પૂછ્યો અમારી સાથે હતા એક ભાઈએ કે માતાજી આપ ધ્યાન કબ કરતી હે? અને એની સાથે હતા એક, નામ તો ભૂલી ગયો, એકદમ હસવા માંડ્યા. પછી કે બચ્ચે આપ તો અબૂધ હૈ, એ સ્વયં ધ્યાન મેં હૈ તો ક્યા અભી ઉસકો, સ્વરૂપ મેં હૈ તો ઉસકો ક્યા પતા હૈ કે સબ કબ ધ્યાન કરતી હૈ, કૈસે કરતી હૈ? અપ્રસ્તુત થઈ ગયો. ધ્યાનનો નિષેધ નથી હો, પૂજાનો નિષેધ નથી, આ બધું એ સ્થિતિ લાવવા માટે છે, નિષેધ નથી. પાછું આપણી જો સમજની અંદર પણ આ વાત બહુ મહત્વની છે કે કેટલીક વાર આવી ગાથાઓ વાંચીને પંડિતો પાસેથી જો શિક્ષણ મળ્યું હોય તો
સ્વચંદી થઈ જાય,
છોડી દેજે, દેવાલયમાં જવાય જ નહીં, એમાં ક્યાં દેવ હતા? ચિત્ર મુખ પડતું, પ્રતિમામાં કઈ ભગવાન નથી, કારણ કે એમાં પંડિતાય બોલે છે એની, આ નથી હકીકત છે. ફી તો લઈએ ને એની, ચાર્જ જે છે તો લેવો પડે, આ કહેવાનો પણ ચાર્જ લે, આપણી મતિ ભ્રમ કરવાના પણ પૈસા આપીને આપણે મતિ ભ્રમ કરાવી, આ પકડાય. પણ જ્યારે ઉપદેશની વાત આવે, સાધકની વાત આવે, ત્યારે સાધકમાં આ નકાર ન હોય, ત્યાં એમ કે આ નિયમ હવે નહીં તો નિયમથી પર થવું, આ સાધના નહીં તો આ સાધનાથી પર થયો, આ વિધિથી પર થયો, જેમ સર્વસંગ પરિત્યાગ કર્યો એ દાનથી પર થયો, એ મુનિ થયો તો એ હવે પૂજાથી પર થયો, કેમ કે પૂજાના શૌચની વિધિ એ હવે સ્નાન વગેરે કરી શકે એમ નથી, પર થયો. હવે એ કોઈ દ્રવ્ય પરિગ્રહ તો રાખતો નથી, પ્રભુની પૂજા શેનાથી કરે, પર થયો. એક એક અવસ્થા જેમ પ્રાપ્ત થતી જાય તેમ જીવનની ઉર્ધ્વ ભૂમિકા આવતી જાય. હવે એ મુનિ થયો તો પછી હવે એને કેટલા દિવસનું બ્રહ્મચર્ય, શુદ્ધનું રાખવું, વ્રતનું રાખવું, તિથિ પાડવી કે ન પાડવી, એટલે કેની વાત કરીશ તું? આને તિથિ પાડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ એક એક અવસ્થા આવતી જાય છે, એમ અહીંયા આ ગાથામાં કહે છે કે કઈ અવસ્થા, કે વિકલ્પરૂપ મન એ ગયું, એને ઇન્દ્રિયોનો નિગ્રહ કરતા 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 બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ તો પરિપૂર્ણ કર્યો, પણ એથી આગળ વધી ગયો અને કોનો નિગ્રહ કર્યો? મનનો. બસ આ નિગ્રહ કર્યો, હવે અભેદ એકરૂપતા અમનસ્કતા ઉન્મની અવસ્થા આવી ગઈ, તો કે હવે દ્રવ્ય પૂજાનો પ્રસંગ નથી, હવે તો એ ભાવ પૂજામાં જ તન્મય છે. અને અંતિમ છેલ્લી ગાથા
વિશે કહેશે, એ મન જેતું ધાર્યું નિરંજન માઈ, મોક્ષ હેતુ બસ એ ખરો મંત્ર તંત્ર પરે નાઈ. જેણે વિષય કષાયમાં જતું પોતાનું મન રોકીને જો નિરંજન પરમાત્મા સ્વરૂપમાં ધારણ કર્યું તો એ જ મોક્ષનું કારણ છે. અન્ય તંત્ર તથા મંત્ર આદિ મોક્ષના કારણ નથી, પરમાત્મા સ્વરૂપમાં પોતાનું મન રહે તે જ મોક્ષનું મુખ્ય કારણ છે. તંત્ર એટલે શાસ્ત્ર અથવા ઔષધિ અને મંત્ર એટલે મંત્રાક્ષરો. જે કોઈ આસન્ન ભવ્ય જીવ શુદ્ધ આત્મભાવનામાં વિઘ્નભૂત એવા વિષય કષાયોમાં કે પરભાવોમાં જતા મનને વિતરાગ વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના બળથી પાછું વાળીને નિજ શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિર સ્થાપન કરે છે તે જ મોક્ષ પામે છે. પણ અન્ય મંત્રતંત્રથી બળવાન હોય તો પણ મોક્ષને પામે નહીં. એટલે વિષય કષાયમાં જતું મન, મનનું કામ જ એ છે સંકલ્પને વિકલ્પ કરવાનું, તો એને ત્યાંથી જતું વિષય કષાયમાં જતું રોકી અને જો સ્વ આત્મ દ્રવ્યમાં એને ધારે એટલે એમાં ધારણ કરે તો ત્યાં સ્થિર થાય તો એ મોક્ષનો હેતુ બસ એ ખરો, એ જ મોક્ષનો હેતુ છે. એટલે પછી મંત્રતંત્ર એ કંઈ કરવાની જરૂર નથી. એટલે મંત્રતંત્ર અને શાસ્ત્ર ઔષધિ અને મંત્રાક્ષર
મોક્ષનો હેતુ મન એવ હિ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન. એ કયું મન? તો કે એ મન વિકલ્પ સ્વરૂપ તજીને પોતાના ભાવમાં લીન થયું છે. વિષય કષાયમાં જતું મન એને રોકીને પરમાત્મા સ્વરૂપમાં ધારણ કર્યું, લીન થઈ ગયું, તો આ મન મોક્ષનું કારણ છે. હવે ત્યાં મંત્ર તંત્ર બાહ્ય જે કંઈ છે એ પણ મોક્ષનું કારણ બની શકતા નથી. એટલી સરસ વાત મૂકી છે કે નિર્વિકલ્પ અને સ્વસંવેદન બે સ્વરૂપ મૂક્યા. નિર્વિકલ્પ મન છે તો વિકલ્પ છે જ, અને વિકલ્પ છે એટલે સ્વસંવેદન તૂટે. ધારા જેવું બહાર જાય એટલે અંદરનો ઉપયોગ, એક જગ્યાએ કીધું ને કે વિષયમાં ઉપયોગ જાય તો બ્રહ્મમાં ન રહીએ અને બ્રહ્મમાં લીન હોય તો વિષયમાં જાય. મનનું સ્વરૂપનું એવું મન ચંચળ છે, વાયુથી પણ ચંચળ છે, છતાં તે મનને વશ કરી શકાય છે. મનને વશ કરવામાં વૈરાગ્ય અને અભ્યાસ એનો ઉપાય ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ બતાવ્યો અને હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞએ આ અમનસ્ક અવસ્થાની સાધના બતાવી. એ યોગશાસ્ત્રના પ્રકાશ બારની અંદર એણે કહ્યું કે મનની ચાર અવસ્થા છે. મન એટલે એક જ નથી, એક વિક્ષિપ્ત મન છે, વારંવાર વિકલ્પ કરે, સંદેહ કરે, શંકા કરે, અવર ચંડાઈનો કોઈ પાર નહીં. એક ઘડીભર નવરું નહીં, આપણે માન સ્થિર થયા હોય, કોઈ વાત ગમતી હોય તો મનનો વિકલ્પ આવે. જેમ ઘણાને જોજો ટીવી જોતો જ ન હોય, આપણને તો ખબર તું શું કરસ, અને એમાં જો એવું એને લીધું હોય સેટઓપ બોક્સ કે આ બધી ચેનલ કે 159 આવે કે 2 આવે તો આ કેદી નવરો થાય ને કેદી જુએ. કેમ કે મનનો ઉપયોગ એટલો બધો છે કે અહીંયા વયું જશે અહીંયા વયું જશે, આમ કરી લઉં, આમ કરી લઉં, આ જોઈ લઉં, ઓલું કંઈક કહેશે, ઓલામાં કંઈક આવતું હશે, સ્ટાર શું કહે છે, આજ તક શું કહે છે. અરે ભાઈ, એક સમાચાર સાંભળ ને તોય તારું જ્ઞાન વધશે. તો વિક્ષિપ્ત મન પછી કહે છે યાતાયાત, આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, સ્થિર થયું, વળી પાછું ભાઈ, વળી મન સ્થિર કર્યું, પાછું ભાઈ. સંલિષ્ટ મન એટલે એક પ્રકારના જઈને પાછું જ્યાં જાય ત્યાં ચોંટી જાય. અને પછી કહે છે લીન મન, એનું સ્વરૂપ હવે ઉડવાનું, લીન થઈ ગયું મન, સ્વભાવમાં લીન થઈ ગયું. એ સંલિનતા, આ સંલિનતા એની મનની આયામ બતાવ્યા છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ, કે આ રીતે એને અમનસ્ક અવસ્થા કહે છે, કે હવે મનની ક્ષમતા વહી ગઈ, વિક્ષેપની પણ વહી ગઈ, યાતાયાતની પણ વહી ગઈ, ઉડવાની પણ ગઈ, અને જ્યાં ત્યાં ચોંટવાની પણ. મનના વિકલ્પો વધે એમ થાક લાગે, મન શાંત થાય એમ આપણને શાંતિનો અનુભવ થાય. મન જેટલું અજમ સક્રિય વિકલ્પમાં એટલું આપણને અજંપો અને અશાંતિનું વેદન વધે. આપણે બેઠા હોય ને કે ક્યાંય આજ તો શાંતિ, પણ ક્યાંય જવું નથી, કાંઈ કામ નથી, ખાઈ પી લીધું છે, પંખો શરૂ કરો હુઈ જ આવે, કાંઈ ન થાય. એટલો બસ, એટલે આ મનની અશાંતિ છે એને સ્થિર થવા દેતી. થાક શેનો? થાક મનનો. અને માનસિક થાક બહુ છે, કાંઈ કામ ન કર્યું હોય કાંઈ, અને છતાંય થાક લાગે. ઘરના પ્રશ્નો, કુટુંબના પ્રશ્નો, સમાજના પ્રશ્નો, આ ઉપાધિ છે ને જ્યાં, એ થાકનું કારણ છે. ઉપાધિ એટલે પર સંબંધી આવી વગર જોતી, આ શું થશે ચૂંટણીમાં, આ શું થશે મોદીનું, આ શું થશે આનું જે, આ ઉપાધિ એને શાંતિ જ ન રહે, આ થાક આપે છે. વધુ પડતો બહારનો આવો વિચાર એ જીવને, ખરેખર એને કાંઈ કામ શારીરિક નથી કર્યું હતું, છતાંય નર્વસ તેને ભેંસ એમને પડ્યો હોય, એકાદા સમાચાર વાંચે ને એટલે પછી ઊંધો પડે, કાં આરામ ખુરશીમાં પડે, શરીરની શક્તિ ક્યાંય ગઈ, ક્યાંય નથી ગઈ. આ મને તને થાક લગાડ્યો છે, થાક મનનો છે. તું મનથી જો એક વાર કોઈક સારું વર્જ્યું, કોઈ બીજું સાધન આવી ગયું, એન્ટરટેનમેન્ટ, સાઈક સારું મ્યુઝિક, સારી મજા આવી ગઈ, ઓલો થાક વયો ગયો, તો થાક શેનો હતો? શરીરનો નહોતો, મનનો. અને મનનો એટલે અણગમતું હતું, પસંદ નહોતું, અનુકૂળ નહોતું, પ્રતિકૂળ હતું, ગમતું નહોતું, મન ગમતું નહોતું, બસ પસંદગીનું નહોતું. માટે આપણને એ થાક આપે, એવું જે કંઈ બને એ થાક લાગે છે. અહીંયા વાત સ્વસંવેદન જ્ઞાનના બળથી મનને પાછું વાળવું, આ જૈન દર્શનની અંદર આ ઉપયોગ, વૈરાગ્ય, અભ્યાસ અને પછી સ્વસંવેદન, એને નિર્વિકલ્પ સ્વસંવેદનના જ્ઞાનથી, એના બળથી મનને પાછું વાળીને લીન કરી દે, એવું લીન કરી દે કે હવે એનામાં સ્વયં એની ચંચળતા છે એ નષ્ટ થાય. મનની ચંચળતાનો એક અવગુણ છે એ નષ્ટ થાય, મન સ્થિરતાને પામે, સ્થિર થઈ જાય. આ સ્થિરતા થઈ જાય, લીનતા થઈ જાય, એટલે જ્યાં રુચિ વધારે ત્યાં મનના વિકલ્પો ઓછા. જ્યાં રુચિ વધારે, આપણે મન ગમતો કોઈક વસ્તુ આવી ગઈ ને મન સ્થિર થઈ ગયું તો વિકલ્પ ઓછા. એમ સ્વસંવેદનની અંદર મનને સ્થિર કરી દે તો મન ક્યાંય બહાર જશે નહીં, કારણ કે આના જેવો પરમ આનંદ અન્યત્ર ક્યાંય મળી શકે એમ નથી. એટલે અન્ય મંત્ર તંત્રથી બળવાન હોય તો પણ એ મોક્ષને પામે નહીં, પણ શુદ્ધાત્મ દ્રવ્યમાં એ સ્થિરતા અને મનની સ્થાપના કરે તો અવશ્ય મનથી જ મોક્ષને પામે. પહેલો અધિકાર રાખો, આત્મા એ જ પરમાત્મા છે, પરમાત્મા એ જ ઉપાદેય છે, પણ શુદ્ધાત્મા જ ઉપાદેય છે. અને એક એક ગાથાની અંદર એ શુદ્ધાત્માની ઉપાસના કરવામાં કઈ કઈ વસ્તુમાં ચૂક થાય, ભૂલ થાય, અણસમજણ થાય, એની ગાથાઓ બધી આવી છે. અને અમુક ગાથાઓમાં શું કરવું જેથી કરીને શુદ્ધાત્માના સ્વરૂપમાં લીનતા થાય, એ આખી ગાથાઓ છે. હવે બીજો અધિકાર આવે છે, એ આપણે પછી વિચારીશું મોક્ષ માર્ગનો. થોડી કાર્યક્રમ